શુભ હોય ધવલ હોય, પણ એના ફળ અહીંયા નિરસ કહ્યું છે, છતાંય ગુણમય છે. કપાસનું ઝીંડવું નિરસ હોય એમ સંતોના ચરિત્રમાં પણ વિષયાશક્તિમાં રસ ન હોય, અને એવી રીતે એ રીતે નિરસ છે. સંતોનું ચરિત્ર આ દુનિયાવી વૃત્તિઓમાંથી નિરસ હોય, એને કોઈ પણ એની અંદર સહેજ પણ ઈચ્છા આસક્તિ ન હોય, અને એટલા માટે સંત ચરિત્રને કપાસના ચરિત્ર સાથે એને મૂલવ્યું છે, એની ઉપમા આપી છે. પણ એ કપાસ આમ જોઈએ તો સફેદ બિલકુલ ઉજ્જવલ હોય છે. દુનિયા તરફથી સંસાર તરફથી નિરસ, પણ છતાંય એનું હૃદય કપાસની માફક ઉજ્જવલ બિલકુલ સફેદ, એટલે સાધુ ચરિત શુભચરિત કપાસ કહ્યું. અને એમાં સંતના હૃદયનું પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકાર રહિત હોય છે, નિરસ અને વિશદ, એટલે આ પ્રકારનું એ વિશેષ માટે એ કઈક જુદા જ પ્રકારનું છે. અને કપાસના ની અંદર જે રૂ છે, રૂના જે તાંતણા હોય છે, અને એ પ્રમાણે પાપ અંધકારમાંથી એના તાંતણાઓ નીકળી ગયેલા હોય છે. આ પ્રમાણે સંતનું ચરિત્ર સદગુણોનો ભંડાર છે, ગુણમય, જેના ફળ આવા ગુણમય છે. માટે એ જેમ કપાસનો દોરો સોયે કરેલા કાણાને પોતાનું તન અર્પીને ઢાંકી દે છે, કપાસ બીજાના શરીરને ઢાંકવા માટે અને રક્ષા માટે કામ લાગે છે. કપાસને લોઢાવાનું, કંતાવાનું, વણાવાનું, અનેક કષ્ટોમાંથી પસાર થઈને એ વસ્ત્રરૂપ બને, બીજાના શરીરને ઢાંકે, તો એ જ પ્રમાણે સંત સ્વયં જેમ કપાસ લોઢાય, વણાય અને કંતાય, આ બધા દુઃખ સહન કરીને પણ બીજાના દોષોને ઢાંકે છે, બીજાના છિદ્રોને ઢાંકીને એને હૂંફ આપે, એને રક્ષણ આપે છે. અને એના કારણે જ બંધનીય જહી જગ જસ છાવા, જો સહી દુઃખ પર છિદ્ર ધુરાવા. સાધુ ચરિત એવા પ્રકારનું છે કે કોઈક વ્યક્તિ અવગુણનો ભંડાર હોય, પાપી હોય, તો પોતે કષ્ટ કરીને એનું પાપ છોડાવે, એનો દુરાચાર છોડાવે, સહી દુઃખ પર છિદ્ર ધુરાવા. પોતે કષ્ટ સહન કરીને સામા વ્યક્તિના પાપને, અપરાધને છોડાવી દે, એનું નિરાકરણ કરાવી દે, તો એ છે સંત ચરિત શુભચરિત કપાસ. કપાસની માફક સંતનું ચરિત્ર અન્યને સજાવવાનું છે. કપાસમાંથી બનેલા વસ્ત્રો પહેરીએ છીએ, કેવા સરસ શોભીએ છીએ, કેવા લાગીએ છીએ, તો સંત એ પારકાના જીવનને શોભાવડાવે છે કે ભાઈ પોતે એને સુસજ્જિત કરે, પોતે એને સદગુણોથી, સદવિચારથી, એને સાત્વિકતાથી શણગારે. અને એ રીતે સંત પોતે પોતાનું જીવન બીજાને આપીને એનો ઉદ્ધાર કરે. આવા ભાવથી કહ્યું કે સંત ચરિત શુભચરિત કપાસ. કપાસને ખેતીમાં ઉગવાનું, એનું ફૂલ, એનું ફળ, એમાંથી નીકળતો કપાસ રૂ, અને રૂને પાછું કંતાવાનું, પીંજાવાનું, લોઢાવાનું, અનેક એમાંથી પસાર થતા થતા એ આખરે વસ્ત્ર બને, અને વસ્ત્ર બન્યા પછી આટલું કષ્ટ સહન કર્યા પછી વસ્ત્ર થયા પછી પણ શાના માટે? પરોપકાર, બીજાને માટે. પરછિદ્ર દુરાવા, વંદનીય જય જગ જસ છાવા. અને આ રીતે સંતનો પરોપકારનો સ્વભાવ છે, એટલા માટે જ એ વંદનીય છે. સતગુરુ મહારાજ પરોપકારી તમે છો, અંતર્યામી આપ તો પરોપકારી છો. અને જેને પરમાર્થ કરવા પિંડ ધર્યો, તમે કઈ જણ કેરો સંશય હર્યો. તો આમ માત્ર પરહિત. અને તુલસીજીએ ઉત્તરકાંડમાં પણ કહ્યું, પરહિત હે તો સબન કે કરની, સંત બિટપ સરિતા ગિરિધરની. સંતને પણ કહ્યું કે પરહિત ખાતે માટે જીવે છે, વૃક્ષ ઉભુરે છે, ફળ આપે છે, પણ બીજાને માટે. એમ સંત પણ પોતાના અસ્તિત્વને અન્યને માટે રાખતા હોય છે. વૃક્ષને શું આપીએ છીએ? કદાચ પથ્થર આપીએ, પથ્થર મારીએ તો એ ફળ આપે. સંતને શું આપીએ? નારાયણ હરિ કરે તને ભિક્ષામાં બે રોટી આપીએ, પણ એના જીવનને પણ એક શું આપે છે આપણને? એના જીવનમાંથી, સાધના ઉપાસનામાંથી જે કઈ પ્રાપ્ત થયું છે, તત્વ શાંતિ સુખ, એ આપણને આપવા માટે તૈયાર થાય. જયારે માણસ પોતાના જીવનની અંદરનો માનસિક તણાવ એ દૂર નથી કરી શકતો, દુઃખી છે, તો કોઈક સંત જીવન એની એની પાસે જાય અને એની પાસેથી એને એ માનસિક તણાવ દૂર કરી અને સુખ આપે. અને એટલા માટે વંદનીય સંત ચરિત્ર, મહાપુરુષોના ચરિત્ર વંદનીય છે, શ્રદ્ધે છે. અને એવા ભાવથી અહીંયા ગાડી તુલસીદાસજીએ કહ્યું કે આ સંતના ગુણ એવા તો જુદા જ પ્રકારના, વિશદ કહ્યું, સંતના ગુણ વિશદ કહ્યું, જુદી જ જાતના, અલૌકિક કહ્યું. વિશદ એટલે કે જેને સામાન્ય માણસ પાસે તો જોવા જ ન મળે, માત્ર સામાન્ય વ્યક્તિ પોતાના સ્વાર્થ પૂરતો જ આગળ પાછળ ફરતો હશે. પણ સંત પોતાનું જીવન બીજાને માટે, એ ભિક્ષા કરતો હશે, વિચરણ કરતો હશે, તો ત્યાં ગાડી જે કોઈ આવ્યો જિજ્ઞાસુ એને કઈક આપી દેશે, એટલે આ તું લઈ જા. જેમ સંતને ભિક્ષા આપણે આપીએ, એમ સંત મહાપુરુષ પોતાની પાસેનો પ્રસાદ, સદગુણનો, આશીર્વાદનો, કોઈ પ્રકારનો એનો સત્સંગ રૂપે પણ એને પાછું આપશે, પોતાનું નહીં રાખે. જે કઈ છે લીધું ખરું, સંત ભિક્ષા લેશે પણ ઋણી નહીં બને, એનું ઋણ અદા કરશે. અજામિલ ભિક્ષા કરાવી સનકાદિક ઋષિઓને, તો ઋષિએ વિચાર્યું કે આપું શું, તો એને એટલો જ આશીર્વાદ આપતા ગયા કે ત્યારે ત્યાં જે સંતાન જન્મવાનું છે એનું નામ નારાયણ રાખજે. તો એ નારાયણ નામ માત્ર થી ભિક્ષા લીધી, બાકી ન રાખ્યું, આપ્યું પાછું. અને એમાં નારાયણ નામ બોલતા અજામિલ નો ઉદ્ધાર થઈ ગયો, એની સદગતિ થઈ. તો આ છે સંત ચરિત, શુભ ચરિત, વંદનીય, અને એ વંદન યોગ્ય છે, એ સત્સંગ કરવાને યોગ્ય છે. સંતોના ચરિત્ર આજે આપણે જોઈએ છીએ કે સમર્થ રામદાસ, એમના જીવનનું એમનું જુઓ, એમનો સંવાદ મન અને આત્મા સાથેનો સંવાદ છે. મનને સમજાવે છે કે હે મન, હું આત્મા તરીકે હું તારો ગુરુ છું અને તું મારો શિષ્ય છું. મનને એ રીતે દાસબોધ આત્મબોધ કરીને એટલો બધો બોધ આપ્યો છે કે એ સંત ચરિત્ર કે કોઈ પણ વ્યક્તિને પોતાની જાતને સમજાવવા માટે એના વિચારો આવા સમર્થ મહાપુરુષ આપે. એટલા માટે કહ્યું વંદનીય જસ, એમનું જીવન એમનો યશ વંદન કરવાને યોગ્ય છે, પૂજનીય છે. સંત ચરિત્ર શુભ ચરિત્ર, આવા સંતોના શુભ ચરિત્ર જો આપણા જીવનની અંદર સમજાય ને પ્રાપ્ત થાય તો આપણે પણ એમાંથી કંઈક મેળવી શકીએ છીએ. એટલા માટે તુલસીજીએ પણ અહીંયા અગાડી આવા બધા સંતોના ચરિત્રોને વંદન કરી લીધા. કેમ? જગ જસ છા. આવા સાત્વિક મહાપુરુષો સંતોના એના તપ, એનું જ્ઞાન, એનો ત્યાગ એવો યશ છવાયેલો છે કે લોકો એને ગાયા જ કરે, એને સંભાળ્યા જ કરે, યાદ કર્યા જ કરે અને શ્રદ્ધાપૂર્વક કે એમાંથી અમને મળશે જીવનની સાચી સમજ સત્સંગમાંથી મળશે. અને એ સત્સંગ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારનું એવું સરસ મજાનું લક્ષણ આપી દેશે જેનાથી આપણે સુખી થઈશું. એ ભાવને વ્યક્ત કરતા તુલસીજીએ પણ સૌ સંતોને વંદન કરી લીધા અને સૌના સદગુણોને સ્વીકાર કરી લીધો. જુઓ, કપાસના ઉપરના છોડા કાઢી નાખ્યા, અંદરથી કપાસિયા કાઢી લીધા અને કપાસ લઈ લીધો. કેમ? ગુણમય વિશદ, એટલે સંત ચરિત્રમાંથી પણ એના સદગુણો મેળવી લેવાના. જ્યારે આશ્રમોમાં અધ્યયન અધ્યાપન હતું ગુરુકુલોમાં, ત્યારે શિષ્યોને ગુરુ પોતાના આશ્રમમાં રાખી ભણાવે, જ્ઞાન આપે અને જ્યારે સમાવર્તન કોન્વોકેશન થાય, વિદાય આપે ને, ત્યારે ઘણી બધી વાત કહેતા. સ્વાધ્યાયાન મા પ્રમદિતવ્યમ કહીને માતૃદેવો ભવ પિતૃદેવો ભવ ઘણો બધો ઉપદેશ આપે અને એમાં એક ઉપદેશ આપતા કે તમે મારી પાસે આટલા વર્ષોથી રહ્યા છો, વિદ્યા મેળવી છે, એમાંથી સારું સારું જે કે મેળવ્યું હોય તે લઈને જજો, પણ કદાચ અમારા વ્યવહારમાં કોઈક ઉણપરી હોય, કોઈક એવો કોઈ એવો દાગ, તો એને સાથે ના લઈ જશો. તમે અમારી પાસેથી સારી વસ્તુ આ છે. ગુણદ વિશદ ફલ જાસુ, અમારું કઈ જે કઈ તમને અવગુણ દેખાયા હોય તે સાથે ના લઈ જશો. સંત ચરિત્ર શુભ ચરિત્ર આ છે. એ ઋષિ મુનિઓના ચરિત્ર, એ મહાપુરુષોના. અને એટલા માટે કહ્યું કે વંદનીય, આ બધા વંદનીય છે. આજે શાસ્ત્ર ગ્રંથોમાં જુઓ, આપણા ધર્મ ગ્રંથોમાં, તો એવા ત્યાગી ઋષિ મુનિઓના જ જીવનને આપણે યાદ કરતા હઈશું, સ્તવતા હઈશું, એને પૂજતા હઈશું. કેમ? કે આ બધા સદગુણો એની પાસેથી પ્રાપ્ત થાય છે અને પાછા કોઈ પણ જાતની કિંમત ચૂકવ્યા વગર. ભગવાનનો પણ કેટલો ઉપકાર માનો કે બિસ્લરી તમને 15 રૂપિયામાં મળે, પણ આ ડિસ્ટિલ વોટર અઢળક કોઈ કિંમત વગરનું. કઈ માગ્યું આપણી પાસે કિંમત? અને પેલું તો બિસ્લરી કહેવાય અને આ ડિસ્ટિલ કહેવાય. આપી જ રાખ્યું સંત ચરિત્ર. ભગવાન પાસેથી પણ આ ઉદારતાના ચરિત્રો આપણે મેળવીએ છીએ. અને એટલા માટે કહે છે કે વંદનીય, એનો યશ વંદનીય છે, એનું જીવન વંદનીય છે. અને એટલા માટે તો યાદ કરીએ છીએ, આખું જગત આટલા યુગો યુગોનો સમય ગયો છતાંય એને એ જ રીતે વંદનીય ગણે છે કે ચલો હવે આઉટ ઓફ ડેટ થઈ ગયું એમ નહીં, આ એકવાર વંચાઈ ગયું એમ નહીં. અરે આ તો જુગ જુગ પેઢીઓ સુધી, હજારો વર્ષ સુધી કામ લાગવાનું છે. એટલા માટે કહ્યું વંદનીય જગ જસ, જેનો યશ આ દુનિયાના ઇતિહાસ ને યાદ કર્યા જ કરે, યાદ કર્યા જ કરે. અને એવા ભાવથી તુલસીજીએ પણ વંદન કરી લીધા કે માનસનું આવું શુભ કાર્ય, સેવાનું કાર્ય, ભગવત કાર્ય કરી રહ્યો છું, તો મને આ બધા સંતોના ચરિત્રમાંથી આ જે સારું સારું છે એ મને પ્રાપ્ત થાય, તો ભગવાનના ગુણ નિર્વિઘ્ને પાર કરી શકું.